હે પક્ષીરાજ, માણસ કોઈ પણ પ્રવૃત્તિ પોતાના લાભ સિવાય કરતો નથી. જો સ્થૂલ ભૌતિક અને વ્યવહારિક જગત માટે આટલી બધી એની લાલસા હોય કે ક્યાંય પણ કંઈક મળે છે તો જવું, નહીં તો ત્યાં જઈને શું કરવાનું? નકામા ચડાવવા માટે શા માટે જવું? આમ દરેક બાબતમાં માણસ વિચારતો હોય અને એ ઉપરથી જ નિર્ણય લેતો હોય છે, ત્યાં મને શું મળશે, મારું શું, મને શું. આજકાલ તો એ વધારે વર્તી હતી, મને કેટલું, મારું કેટલું. તો સ્વાભાવિક છે, માણસ અતિ લોભી અતિ લાલચી હોય ને, ત્યાં આગળ આ વૃત્તિઓની પાછળ ઢસડાય અને ક્યારેક ક્યારેક ત્યાં વિકૃતિઓ આવે અને એ વિકૃતિઓ અનર્થ પણ સર્જે છે, કે ત્યાં ભ્રષ્ટાચાર એને કહેવાય. તો અહીંયા કાગ ઋષિ કહે છે, ગરુડજી, જો આ જગતની અંદર માણસ જીવતો હોય તો કંઈક આશાનો માર્યો જીવતો, કે ક્યાંક લાભ થવાનો છે. લાભ કે કીચું હરી ભગત, તો એ જેટલા ભૌતિક વ્યવહાર છે, ભૌતિક સાધનોની પ્રાપ્તિનો આનંદ કે લાભ છે, એ બધાની સાથે મુક્ત તુલનતા હિ સકલ મિલી જો સુખ લવ સત. લાભ કી કે છું હરી ભગતી સમાન. તમારી જાણમાં છે ગરુડજી, તમે તો રાજા છો અમારા, એટલે હું આપને પ્રશ્ન પૂછું છું, આ જગતની અંદર આ જીવનમાં ભક્તિ જેવો મોટામાં મોટો બીજો કોઈ લાભ છે ખરો? ભલે યુવાવસ્થાની અંદર, બાલ્યાવસ્થાની અંદર આ વસ્તુ ના સમજાય, કરીશું હવે, થાય છે હવે, શું નાસી જવાનું હતું, તમે બધા કરી લેજો ને, અમારું કામ નહીં. કથામાં બેસવાનું હોય, પૂજામાં બેસવાનું હોય, તમે પતાવી દીધું, અમારું શું કામ. આમ ભલે એ અણસમજની જિંદગીમાં માણસ અથડાય કૂટાય ત્યાં સુધી એને ખ્યાલ ના આવે કે આખરે ઈશ્વર જ એકમાત્ર સર્વમ વ્યર્થ મરણ સમયે ધર્મ એક સહાય. ગમે એટલી સંપત્તિ, સત્તા, સૌંદર્ય, કોઈ પણ સાધનો હશે, પણ એ બધું જ અંત સમયે કશું જ કામ લાગતું નથી. દારા, પુત્રા, ધનંબા, પરિજન સહિત સર્વમ વ્યર્થ, મૃત્યુ સમયે કશું જ કામ લાગતું નથી. બધા જ આમ કિનારે ઉભા રહી, દૂર ઉભા રહી અને રડતા હશે બહુ, એને હાથ દઈ નહીં શકે, એને ખાળી નહીં. તો માત્ર એક ધર્મ જ સાથે આવવાનો છે, ધર્મ સિવાય અન્ય કોઈ પણ બાબત મૃત્યુની સાથે, મૃત્યુ પછી આવતી નથી. એટલો માત્ર ધર્મ એ જ આપણો સંઘાત કરશે. જેમ ધર્મરાજ જ્યારે સ્વર્ગારોહણ કર્યું પાંડવોએ, ત્યારે કૂતરાના સ્વરૂપે માત્ર ધર્મ એક જ છેક સુધી સાથે રહ્યો છે, અને એટલા માટે જ કહ્યું સર્વમ વ્યર્થ મરણ સમય ધર્મ એક હતા. મહાભારત કે ભાઈઓ ગયા, પત્ની ગઈ, છેવટે એક એકમાત્ર યુધિષ્ઠિર રહ્યા સ્વર્ગ સુધી સ્વર્ગારોહણમાં, અને સાથે ધર્મના સ્વરૂપે, કૂતરાના સ્વરૂપે ધર્મ પોતે આવ્યા હતા. ત્યાં કહેવામાં આવ્યું કે યુધિષ્ઠિર સ્વર્ગમાં પ્રવેશ જોઈએ છે, કે જ્યાં કૂતરા તમારી સાથે નહીં આવી શકે. ત્યારે યુધિષ્ઠિરે પણ કહી દીધું કે મારી સાથે રહ્યો છે છેક સુધી, જો એને ન પ્રવેશ કરવા દેવો હોય તો મારે પણ તમારા સ્વર્ગનું કામ નથી. ત્યાં સ્વર્ગમાં ન્યાય મળ્યો, કૂતરાના સ્વરૂપે લાવેલા ધર્મને પણ પછી એમાં પ્રવેશ મળ્યો. તો પત્ની પણ સાથે હતી, ભાઈઓ પણ સાથે હતા, સર્વમ વ્યર્થ. રાજ સત્તા તો છોડીને આવ્યા હતા. એટલે ગરુડજીને પૂછે છે, કહો તો ખરા, તમારી જાણમાં છે કઈ, સાંભળવામાં કઈ વાંચ્યું હોય, કોઈ કહ્યું હોય કે લાભ કી હરિ ભગતી સમાન, ભગવાનની ભક્તિ કે ભગવાનના ના સ્મરણનું એના જેવો બીજો કોઈ લાભ છે ખરો? મને બતાવો તો ખરા. જ્યારે આવા વિદ્વાનને જ્ઞાની સિદ્ધ મહાપુરુષો તપસ્વીઓ જ્યારે જેની પાસે જિજ્ઞાસા લઈને ગયા છીએ, જેની પાસે આપણી કંઈક ને કંઈક એ હોય, એનો ઉકેલ લેવા માટે ગયા છીએ, સમસ્યાનો ઉકેલ લેવા માટે જેની પાસે ગયા હોય, એ સામેથી પ્રશ્ન કરે, ત્યારે એનો અર્થ શું સમજવાનો? કે કહો તમારી જાણમાં છે. તો એ બતાવે છે કે એમની અનુભૂતિ, એમનો અનુભવ, મેં તો ક્યારે જાણ્યું નથી, જોયું નથી, વાંચ્યું નથી, સાંભળ્યું નથી, પણ તમે કહો લાભ કે છો હરિ ભગત સમાન, ભગવાનની ભક્તિ જેવો, સ્મરણ જેવો બીજો કોઈ લાભ આ દુનિયાની અંદર કોઈ છે એના કરતા વધારે ઊંચી શ્રેષ્ઠ વસ્તુ? તુલનતા હિ અતુલ, અતુલ મિલ્યું. 14 બ્રહ્માંડની અંદર બધું લાઈન બધું મૂકવામાં આવે ને તોલવામાં આવે તો પણ સત્સંગની તોલે કોઈ ના આવે. ગુરુ ગમનો કેમ આવે તોલ? ગુરુગમ એટલે ગુરુ મહારાજે આપેલો ઉપદેશ, આપેલી સમજ, આપેલો મંત્ર, એની તોલે કોણ આવી શકે? એ પણ ગુરુ મહારાજની ભક્તિ. મહારાજ સ્વયં બોલ્યા, ગુરુ ગમનું કેમ આવે તો, પોતાના શ્રીમુખથી વાત થઈ કે એ જે સત્સંગ છે એનું જે વજન પડે જીવનમાં, સત્સંગના શબ્દોનું જે વજન પડે છે એટલું વજન સમગ્ર સૃષ્ટિના વૈભવનું પણ નથી. એટલે કાગ ઋષિ પૂછે છે, ગરુડજી કહો તો ખરા, તમારી જાણમાં તમારી સમજમાં લાભ કી કેછો હરિ ભગતી સમાન, ભગવાનની ભક્તિ જેવો મોટામાં મોટો લાભ બીજો કોઈ છે? વગર મૂડીનો, કશું મૂડી નહીં, કોઈ સાહસ નહીં, માત્ર બેઠા બેઠા સ્મરણ કરો, બધું જ આવીને મળશે. જય મહારાજ સૌથી પહેલા આવીને મંત્ર મંદિરની પર્ણકુટીરમાં બેઠેલા, પાછળનો રસ્તો તે ખેડૂત જાય રોજ મહારાજને કહે કે બાપી તમારે તો મજા, બેઠા બેઠા ખાવાનું અને નિરાંત, તમારે તો કશું કામ કરવાનું નહીં, કેવું શાંતિથી બેઠા બેઠા ખાવા પીવાનું મળે, કેવી લહેરની જિંદગી. રોજ આવું બોલે ને ત્યાંથી જાય, હાથમાં ખભે વેહળું હોય, હાથમાં દાંતેડું હોય, વેહળું જે સમજે સમજે. એક દાડો બાપજીએ બોલાવ્યો કે અહીંયા શું કરતા? મજૂરી કરું છું, આખો દાડો વૈતરું કરું છું, આ લેતા કે હા પડે, ચાર આના બે આના પડે, એમ એક કામ કરને અહીં મારી જોડે બેસ, અહીંયા તને રૂપિયો અપાઈ દઈશ, મહારાજ પાસે જ કશું હતું, ચાજી હતા, રૂપિયો અપાઈ દઈશ તને સાંજે. એટલે પેલાને લાલચ થઈ કે વૈતરું કરું, મહેનત કરું, તારે બે ચાર આના મળે આખા દાડાના, અહીં બેસી બેઠા બેઠા મહારાજે ખાવાનું હાલ છે અને હાથ પડે રૂપિયો હાલ છે, શું કરવા ના લઉં? તો બેસી ગયો એક બાજુ દાતરું બે, મહારાજ પોતાની પોતાના ધ્યાન ભજનમાં બેસી ગયા, નિરાંત ના હાલે ના ચાલે, મારા સ્થિર અવસ્થામાં જાય મહારાજ. અને પેલો અડધો કલાક થાય તે પેલા હથપદ હથપદ, આગો પાછો, ઊંચો નીચો, કોઈ દાડો બેઠો હોય તો પલાઠી વાળી, જે કોકદાડો બેઠા ને પૂછજો, ધ્યાન ભજનમાં બેહાય, પાઠમાં બેહાય, કરે કેટલો ઊંચો નીચો થયો. અડધો કલાક કાઢ્યો, એક કલાક તો માંડ માંડ નીકળ્યો એનાથી, આમ આગુ પાછું આગળ પાછળ જુએ, ડાફોરીઓ મારે, મારા તો પોતાની સ્થિર બેઠે, ઘડિયાળ ક્યાં હતા તે દાડે, ડાફરિયા મારે આગુ પાછું મારા છે, પોતાની પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર બેઠ. એટલે તો જોયું મહારાજ શાંતિથી બેઠા છે. આપણે મુઠ્ઠીઓ વારી અને તતરાઈ મૂકી દોટમાં કે મહારાજ બાપજી મારે તમારો રૂપિયો જોઈતો નથી, આ કામ આપણું નહીં, મારે તો મારા બે ચાર આના દાડાને મજૂરી વૈતરું દાઢીયું હારું દાઢિયાના બે ચાર આના મળશે બહુ થઈ ગયા છે, મારે રૂપિયો તમારો માથી મારાથી રહેવા છે બે હાર છે. લાભ હતી કીધું હરી ભગત ઇસ્તમ, ભગવાનની ભક્તિ જેવો બીજો કોઈ લાભ પણ માણસ એને તોલી શકે તો ને એને માપી શકે. ગરુડજી તમારા સાંભળવામાં હોય તો કહો અમારા જે મહારાજે તો જોયું કે લે બેસી જો ના. તો ભગવાનની ભક્તિ સમાન લાભ બીજો એક પણ આ જીવનની અંદર અનુભવ્યો નથી એમ ગરુડજીનો કહેવાનો ઉદ્દેશ. કે જેને હું જે વાત કરું છું એને હું એકલો નથી કહેતો, આપણા ધર્મશાસ્ત્રો કહે છે, આપણા વેદો ઉપનિષદો પુરાણો, અરે સંત મહાપુરુષો સિદ્ધો પણ આ વાત કરે છે કે ભગવાનની ભક્તિ જેવો સત્સંગ જેવો ધર્મના શરણ જેવો બીજો કોઈ લાભ નથી. હવે એક વસ્તુ બીજી યાદ રાખો, આ તો લાભ બતાવ્યો, જીવન વ્યવહારના વ્યાપારમાં ક્યાં નફો ને ક્યાં ખોટ ગરુડજી ને બતાવી રહ્યા છે. કાગભૂસુંડી જીવન જીવતા આવડે, જીવનમાં કમાણી કરતા આવડે, એનું નામ કહેવાય કે શાણો માણસ. પણ ઘુમાવીને આવે, ખોઈ બેસીને આવે, પોતાની મૂડીને ફેંકી દઈને આવતો રે, એ બહુ ડાયો કહેવાય ને, એના જો મૂર્ખ કોણ. એટલે એક પાસું બતાવ્યું, હવે સામેનો બીજો છેડો બતાવે છે. હાની કી જગ એ સમકી છું. અરે ભાઈ કેટલો સરસ સંબોધન કર્યું છે ગરુડજીને, પોતાના રાજા છે, પક્ષીરાજ છે, અને કાગભૂસુંડી તો સામાન્ય એક તપસ્વી છે. તપસ્વી રાજાને ભાઈક સંબોધન કરે કેટલી સાહજિકતા. અને તમે કોઈ સાહેબ ને કોઈ જો તરત એની એથી આમ અવાજ બદલાઈ જશે, એની આંખો બદલાઈ જશે, આ મને શું સમજતો. પણ કાગભૂસુંડીજી સહજ ભાવ કે ભાઈ ભાઈ હાની જગ એ સમક હું બતાવું, એના જેવી એના જેવું નુકસાન, એને એવી ખોટ, એને જેવી હાનિ બીજી કોઈ હોઈ શકે ખરી? આ શરીર મળ્યું હોય નવ ભજિયા સારંગ પાણી જન મારો એડે આખો જન્મારો એમને વીતી જાય, કોઈ દાડો એક ઘડી એક ઘડી હરી ના ભજારે. તો એ જે આખો ભાવ છે, સુખ કહે સુખ સાગર, હરિની ભક્તિ વિનારે આખી ઉંમર એળે હોય. એળે ગયો હીરો ઘોઘે જઈને પાછો આવે. તો માણસના જીવનમાં ઈશ્વરે આ જે માણસ શરીર આપ્યું છે તે મૂડી લઈને મોકલ્યો છે કે લે દીકરા જા જગતમાં માણસ તરીકે એક આંટો મારી આવ, આ મૂડી લેતો જા માનવ જીવનની શરીરની, એમને એમ ના આવીશ ખાલી હાથે, કંઈક કમાઈને આવજે. પણ ગયો એમને રખડ્યો આખું જીવન વેડફ્યું ખાલી હાથે, ખોટ કરીને નહીં દેવું કરીને આવ્યો, દેવું કરીને આવ્યો. તે ભગવાન બાપ ઘરમાં હંગરે, ખોટ કરીને આવ્યો હોય તો હંગરે, પણ ઉપરથી દેવું કરીને આવ્યો હોય કયો બાપ એને હંગરે કે જા બે તારું તું જાણ. એમ ભગવાન પણ સ્વર્ગની અંદર હંગરે ખરા કે જા દેવાળિયા દેશમાં, નરકમાં જા તું, કઈક સારું કર્યું હોય તો. લાભ કી એ સમ કિછુ ભાઈ, ભજી અને રામહી નરતન ઉપાય. આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને ભગવાનને ના ભજીએ એના જેવી મોટી કોઈ ખોટ ભજુ તો એ માણસ કેવો ડાયો કહેવાય. મૂડી એ ખોઈ બેસે બાપે આલેલી, ઉપરથી દેવું કરીને આવે, નરકમાં જવાનું હોય, ઘરમાં પેસવાય ના દે બાપ, તો એના જેવી કોઈ હાનિ, એના જેવી કોઈ મૂડી. તો એટલા સરસ ભાવથી તુલસીદાસજીએ કાગભૂસુંડી ના મુખે મૂકી કે જીવનનો હિસાબ કેવો હોય, ક્યાં ખોટ ને ક્યાં નફો, એ સમજવા માટે કાગ ઋષિના મુખે આ વાત આપણને કહી.